एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवन चरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने एकत्र ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખકની વાત કરવાના છીએ જેમણે એમ કે માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયામાં માનવ અધિકાર અને સ્વતંત્રતાની લડત પર ઊંડી છાપ છોડી છે.
હા, પુસ્તકનું નામ છે નેરેટિવ ઓફ ધ લાઇફ ઓફ ફ્રેડરિક ડગલસ એન અમેરિકન સ્લેવ રિટન બાય હિમસેલ્ફ.
બરાબર, અને એના લેખક ફ્રેડરિક ડગલસ.
ચોક્કસ, ફ્રેડરિક ડગલસ એટલે જો ગુલામીમાંથી ભાગી છૂટેલી એક વ્યક્તિ, પણ એટલું જ નહીં, એ પછી એક અદ્ભુત વક્તા, લેખક, સંપાદક, રાજદ્વારી અને અમેરિકન ઇતિહાસના સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક બન્યા.
એમની કહાણી ખરેખર અસાધારણ છે અને આ પુસ્તક એમણે ક્યારે લખ્યું? 1845માં. ગુલામીમાંથી ભાગ્યા એને માંડ 7 વર્ષ પછી.
હા, વિચારો તો ખરા, એ સમયે પોતાની સાચી ઓળખ જાહેર કરવી એ કેટલું મોટું જોખમ હતું. એમને પાછા પકડીને ગુલામ બનાવી દેવાનો ડર તો માથે લટકતો જ હોય.
છતાં એમણે હિંમત કરી. આજ પુસ્તક લખવું એ જ બહુ મોટી વાત છે. એ બતાવે છે કે એમનામાં સત્ય કહેવાની કેટલી તાકાત હતી.
બિલકુલ, અને આ પુસ્તકે કર્યું શું? એણે ગુલામીની જે ક્રૂર વાસ્તવિકતા હતી એને દુનિયા સામે ખુલ્લી પાડી. પેલી દક્ષિણની ભ્રામક વાતો હતી ને કે ગુલામો ખુશ છે, એનો પર્દાફાશ કર્યો.
અને સાથે સાથે એ પણ સાબિત કર્યું કે એક અશ્વેત વ્યક્તિ જેને ભણવાનો મોકો પણ નથી મળ્યો એ બૌદ્ધિક રીતે કોઈ પણ શ્વેત વ્યક્તિની બરાબરી કરી શકે છે.
એટલે જ આ ખાલી એક આત્મકથા નથી, એ અમેરિકન સાહિત્યનો એક પાયાનો ગ્રંથ છે અને ગુલામી વિરુદ્ધ એક શક્તિશાળી રાજકીય દસ્તાવેજ પણ છે.
તો ચાલો એમની સફર શરૂઆતથી જોઈએ. એમનો જન્મ, જેમ તમે કહ્યું, ગુલામીમાં. ફ્રેડરિક ઓગસ્ટસ વોશિંગ્ટન બેલી તરીકે, મેરીલેન્ડમાં, લગભગ 1818ની આસપાસ.
હા, લગભગ, કારણ કે ગુલામોની કોઈ ચોક્કસ જન્મ તારીખ નોંધવામાં જ નથી આવતી. એમની ઓળખ જ એમની પાસેથી છીનવી લેવામાં આવતી.
કેટલું દુઃખદ. અને માતા પિતા વિશે શું?
માતા હેરિયેટ બેલી, એમનાથી એમને બાળપણમાં જ અલગ કરી દેવાયા હતા. માતા રાત્રે લગભગ 12 માઇલ ચાલીને આવતા પોતાના દીકરાને થોડી વાર જોવા માટે.
ઓ, રાત્રે 12 માઇલ ચાલીને?
હા, અને એ પણ ક્યારેક ક્યારેક જ. અને પછી જ્યારે ફ્રેડરિક 7 વર્ષના હતા ત્યારે એમના માતા ગુજરી ગયા.
અને પિતા?
પિતા કોણ હતા એ પાકું નથી, પણ એવી શક્યતા છે કે એમના પહેલા માલિક કેપ્ટન એરન એન્થની એ જ એમના પિતા હતા. ગુલામીની આ એક બીજી કાળી બાજુ.
બાળપણમાં જ એમણે જે જોયું, પેલી કાકી હેસ્ટરવાળી ઘટના, એ તો એમના મન પર છપાઈ ગઈ હશે.
ચોક્કસ, એમણે પોતે જ એને ગુલામીના નરકનો લોહીથી ખરડાયેલો દરવાજો કહ્યો છે. પોતાની કાકી પર થતો અત્યાચાર નજરે જોવો, એનાથી એમને ગુલામીની ભયાનકતાનો પહેલો, શું કહેવાય, સીધો પરિચય થયો.
અને પછી બીજા નિરીક્ષકો નીચે પણ ક્રૂરતા જોઈ, મિસ્ટર પ્લમર, મિસ્ટર સિવિયર.
હા, અને એ સમયે ગુલામો જે ગીતો ગાતા ને, ડગલસ કરે છે કે એ ગીતો સાંભળીને કોઈ એમ ન સમજે કે લોકો ખુશ છે. એ ગીતો તો એમના ઊંડા દુઃખ અને મુક્તિ માટેની પ્રાર્થના હતા.
એમના જીવનમાં પછી એક બદલાવ આવ્યો જ્યારે 8 વર્ષની ઉંમરે એમને બાલ્ટીમોર મોકલાયા, યુ અને સોફિયા ઓલ્ડના ઘરે.
હા, શહેરનું જીવન ખેતર કરતા થોડું જુદું હતું, અને ત્યાં સોફિયા ઓલ્ડ, જેમને પહેલા ક્યારે ગુલામ રાખ્યા નહોતા, એમણે શરૂઆતમાં ફ્રેડરિક પર થોડી દયા બતાવી અને એમને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું.
આશાનું કિરણ. પણ એ લાંબુ ચાલ્યું નહીં, ખરું ને?
બિલકુલ નહીં. જેવું એમના પતિ યુ ઓલ્ડે આ જોયું, એ ગુસ્સે થઈ ગયા. એમણે સોફિયાને સખત રીતે રોકી દીધા અને જે કહ્યું એ શબ્દો ડગલસના જીવન માટે ક્રાંતિકારી બની ગયા.
શું કહ્યું એમણે?
એમણે કહ્યું કે જો તું ગુલામને વાંચતા શીખવીશ તો એ બગડી જશે, એ હંમેશા માટે અસંતુષ્ટ રહેશે, એને કાબૂમાં રાખવો મુશ્કેલ બનશે, અને સૌથી અગત્યનું, એ ગુલામ તરીકે અયોગ્ય બની જશે, એ મુક્ત થવા માંગશે.
બાપરે, એટલે અજાણતા જ યુ ઓલ્ડે ડગલસને ગુલામી ટકાવી રાખવાની ચાવી આપી દીધી.
બરાબર, ડગલસ તરત સમજી ગયા. એ લખે છે, હવે હું સમજ્યો, શ્વેત માણસની અશ્વેત માણસને ગુલામ બનાવવાની શક્તિ ક્યાં છે. તે ક્ષણથી હું ગુલામીમાંથી સ્વતંત્રતાનો માર્ગ સમજ્યો.
એટલે કે અજ્ઞાનતા એ જ ગુલામીનું મૂળ છે. અને શિક્ષણ એ જ મુક્તિનો માર્ગ.
એકદમ. એક ક્ષણથી વાંચતા લખતા શીખવું એ ડગલસ માટે એક જુસ્સો બની ગયો, એમનો એકમાત્ર લક્ષ્ય.
અને એ માટે એમણે જે રીતો શોધી કાઢી, પેલા ગરીબ શ્વેત છોકરાઓને રોટલી આપીને એમની પાસેથી અક્ષરો શીખવા,
હા, પછી શિપયાર્ડમાં લાકડા પર લખેલા અક્ષરો જોઈને શીખવું, ભીંત પર ચોકથી લખીને પ્રેક્ટિસ કરવી, ગજબની લગન હતી એમનામાં.
અને પછી પેલું પુસ્તક આવ્યું, ધ કોલંબિયન ઓરેટર, લગભગ 12 વર્ષની ઉંમરે.
હા, 50 સેન્ટ બચાવીને ખરીદેલું. એ પુસ્તકે એમને વિચારો આપ્યા. સ્વતંત્રતા, હિંમત, માનવ અધિકાર, જુલમનો વિરોધ, આ બધી વાતો એમાં હતી. એમના મનમાં જે લાગણીઓ હતી એને શબ્દો મળ્યા, એક બૌદ્ધિક માળખું મળ્યું.
પણ આ જ્ઞાન એમના માટે શું કહેવાય, બેધારી તલવાર જેવું પણ રહ્યું હશે. એક તરફ વિચારોની સ્પષ્ટતા, બીજી તરફ પોતાની ગુલામ પરિસ્થિતિનું વધારે તીવ્ર ભાન.
ચોક્કસ. ડગલસ પોતે જ કહે છે કે આ જ્ઞાન એમના માટે આશીર્વાદ કરતા શ્રાપ વધુ હતું, કારણ કે એમને પોતાની દશાની ભયાનકતા સમજાઈ ગઈ, પણ એમાંથી નીકળવાનો રસ્તો દેખાતો નહોતો. માનસિક પીડા ખૂબ વધી ગઈ.
પણ મનમાં સ્વતંત્રતાનો સંકલ્પ તો વધુ મજબૂત થયો હશે.
હા, એ તો ખરું જ. પછી એમના માલિક ગુજરી ગયા અને એમને પાછા થોમસ ઓલ્ડ પાસે ખેતરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાંથી શરૂ થયો એમના જીવનનો સૌથી કઠિન સમય. એમને એક વર્ષ માટે એડવર્ડ કોવી પાસે મોકલ્યા.
એડવર્ડ કોવી, ગુલામ તોડનાર, એનું નામ જ ડરામણું છે.
હા, એનું કામ જ હતું ગુલામોનો જુસ્સો તોડી નાખવો, એમને પૂરેપૂરા આધીન બનાવી દેવા. કોવીના હાથ નીચે જીવન એટલે સતત કામ, ભૂખ, મારપીટ, અપમાન અને માનસિક ત્રાસ. કોવી દેખરેખ રાખવામાં એટલો ચલાક હતો કે ગુલામોને ખબર જ ન પડે કે ક્યાંથી જોઈ રહ્યો છે.
અને એની અસર ડગલસ પર કેવી થઈ?
લગભગ 6 મહિનામાં તો ડગલસ શારીરિક અને માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. એમનું મનોબળ તૂટી ગયું. એ પોતે લખે છે કે હું શરીર, આત્મા અને મનથી તૂટી ગયો હતો, જાણે એક જાનવર જેવી હાલત થઈ ગઈ હતી.
પણ પછી પેલી ઘટના બની ઓગસ્ટ મહિનામાં.
હા, સખત ગરમીમાં કામ કરતા ડગલસ થાકીને પડી ગયા. કોવી એમને ઉઠાડવા માટે નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું. ડગલસ જેમ તેમ કરીને ભાગીને પોતાના માલિક થોમસ ઓલ્ડ પાસે ગયા, મદદ માંગી.
પણ માલિકે મદદ ન કરી?
ના, માલિકે એમને પાછા કોવી પાસે જ મોકલી દીધા. અને જ્યારે કોવી એમને બાંધીને ફરીથી મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે ડગલસની સહનશક્તિનો અંત આવી ગયો.
એમણે શું કર્યું?
એક ક્ષણે એમણે નક્કી કર્યું, હવે બસ, ગુલામ તરીકે માર ખાઈને જીવવા કરતા લડીને મરવું સારું. અને એમણે કોવીનો સામનો કર્યો, પ્રતિકાર કર્યો.
ઓહ, એટલે શારીરિક સંઘર્ષ થયો?
હા, લગભગ 2 કલાક સુધી ભીષણ લડાઈ ચાલી. ડગલસ હાર માનવા તૈયાર નહોતા. એ લોહીલુહાણ થયા પણ લડતા રહ્યા. આખરે કોવી પોતે થાકી ગયો અને હારી ગયો.
આ તો જબરદસ્ત કહેવાય. આ ઘટનાએ બધું બદલી નાખ્યું હશે.
બિલકુલ. ડગલસ પોતે અને એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ગણે છે. એ લખે છે, મિસ્ટર કોવી સાથેની આ લડાઈ ગુલામ તરીકેની મારી કારકિર્દીનો વળાંક હતો. એણે મારામાં સ્વતંત્રતાની બુજાતી ચિનગારીઓને ફરી પ્રજ્વલિત કરી અને મારા પોતાના પુરુષત્વની ભાવનાને પુનર્જીવિત કરી.
વાહ. એમણે આગળ લખ્યું છે કે ભલે હું દેખીતી રીતે ગુલામ રહું, પણ એ દિવસ હંમેશા માટે વીતી ગયો હતો જ્યારે હું વાસ્તવિકતામાં ગુલામ બની શકું.
બરાબર. એક ક્ષણથી કોવીએ ક્યારે એમના પર હાથ ન ઉપાડ્યો. ડગલસે પોતાની માનવતા, પોતાનું આત્મસન્માન પાછું મેળવી લીધું હતું. એક ગુલામ માણસ બની ગયો હતો.
આ અનુભવ પછી ભાગી છૂટવાનો વિચાર વધુ મજબૂત બન્યો હશે. એમણે યોજના પણ બનાવી હતી સાથી ગુલામો સાથે.
હા, પણ કોકે દગો કર્યો અને એ લોકો પકડાઈ ગયા, જેલમાં ગયા. એમને ડર હતો કે હવે એમને ડીપ સાઉથ, એટલે કે દક્ષિણના વધુ અંદરના રાજ્યોમાં વેચી દેવામાં આવશે, જ્યાં ગુલામી વધુ ક્રૂર હતી. એ તો મોત બરાબર હતું.
પણ એવું થયું નહીં.
ના, સાંધા પૂરવાનું કામ. એમાં એ કુશળ બન્યા, કમાવા પણ લાગ્યા.
પણ કમાણી પોતાની પાસે ન રાખી શકતા હોય ને?
ના, બધી કમાણી માલિક હ્યુ ઓલ્ડ લઈ જતા. આ વાત એમને બહુ ખૂંચતી. પોતે મહેનત કરે, કુશળતા વાપરે, પણ ફળ બીજું કોઈ લઈ જાય. આનાથી ગુલામીની બેડીઓ વધુ અસહ્ય લાગતી હતી.
અને પછી
1838માં 20 વર્ષની ઉંમરે એમણે છેવટે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો.
હા, અને આ વખતે સફળ રહ્યા. ખૂબ જ હિંમત અને ચાલાકીથી એક મુક્ત અશ્વેત નાવિકના કાગળિયા ઉધાર લીધા અને ટ્રેન અને સ્ટીમબોટ પકડીને ન્યૂયોર્ક પહોંચી ગયા, જે એક મુક્ત રાજ્ય હતું.
એમણે પુસ્તકમાં આ ભાગી છૂટવાની વિગતો બહુ નથી આપી, બરાબર?
હા, જાણી જોઈને, જેથી બીજા કોઈ ભાગવા માંગતા ગુલામ કે એમને મદદ કરનારાઓ જોખમમાં ન મુકાય.
ન્યૂયોર્ક પહોંચ્યા પછી ત્યાં તો ગુલામ પકડનારાઓનો ડર હશે જ. ચોક્કસ. એટલે એમણે તરત જ અન્ના મરેને બોલાવી લીધા. અન્ના બોલ્ટીમોરમાં એક મુક્ત અશ્વેત સ્ત્રી હતી જેમણે ડગલસને ભાગવા માટે આર્થિક મદદ પણ કરી હતી. એ એમની મંગેતર હતી.
અચ્છા.
ન્યૂયોર્કમાં લગ્ન કર્યા પછી તેઓ વધુ સલામતી માટે ન્યૂ બેડફોર્ડ, મેસેચ્યુસેટ્સ જતા રહ્યા અને ત્યાં એમણે પોતાની અટક બદલીને ડગલસ રાખી.
ઉત્તરમાં આવીને મુક્ત અશ્વેત લોકોનું જીવન જોઈને, એમની ગરિમા જોઈને કેવો અનુભવ થયો હશે એમને?
ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યાંની સાપેક્ષ સમૃદ્ધિ અને લોકોનું આત્મસન્માન જોઈને એમને આશ્ચર્ય થયું. અને પછી આવ્યો 1841નો એ દિવસ, નેન્ટુકેટમાં એન્ટી સ્લેવરી કન્વેન્શન.
હા, આ પણ એક મોટો વળાંક હતો એમના જીવનમાં.
બહુ જ મોટો. ત્યાં કોકે એમને ઓળખી કાઢ્યા અને એમને પોતાના અનુભવો વિશે બોલવા માટે સ્ટેજ પર આમંત્રણ આપ્યું.
એ તો અણધાર્યું હશે.
હા, શરૂઆતમાં તો એ ખચકાયા, પણ પછી એ બોલ્યા. પોતાના ગુલામીના અનુભવો, પોતાની વેદના, પોતાની મુક્તિની વાત કરી.
અને એની અસર?
જબરદસ્ત. લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. એમની વાર્તામાં સચ્ચાઈ હતી અને એમના અવાજમાં તાકાત હતી. ત્યાં હાજર વિખ્યાત નાબૂદીવાદી નેતા વિલિયમ લોઇડ ગેરિસન એટલા પ્રભાવિત થયા કે એમણે તરત જ ડગલાસને મેસેચ્યુસેટ્સ એન્ટી સ્લેવરી સોસાયટી માટે વક્તા તરીકે નોકરીએ રાખી લીધા.
અને અહીંથી એમના જાહેર જીવનની શરૂઆત થઈ. એક ભાગેડું ગુલામમાંથી અમેરિકાના સૌથી પ્રખ્યાત વક્તા અને નાબૂદીવાદી નેતા બનવાની સફર. પુસ્તક અહીં પૂરું થાય છે.
હા, જ્યાં એમને માત્ર શારીરિક સ્વતંત્રતા જ નથી મળતી, પણ જીવનનો એક ઉદ્દેશ્ય મળે છે. લાખો અવાજ વગરના લોકોનો અવાજ બનવાનો ઉદ્દેશ્ય.
આપણે એમની આખી જીવનયાત્રા જોઈ, ખરેખર અદ્ભુત. હવે જો આપણે એમના મુખ્ય વિચારો, એમના જીવન મૂલ્યોની વાત કરીએ તો શું કહી શકાય?
મને લાગે છે કે સૌથી પહેલી વાત તો એમનામાં રહેલી આત્મનિર્ભરતા અને માનવ ગરિમાની ભાવના. એ માનતા હતા કે સ્વતંત્રતા આપણો હક છે, કોઈની ભીખ નથી.
હા, પેલી કોવી સાથેની લડાઈ એનું જ પ્રતીક છે. અને એમનો એ વિચાર કે જુલમનો પ્રતિકાર કરવો એ આપણી નૈતિક ફરજ છે.
બીજું, જ્ઞાનની શક્તિમાં એમનો અતૂટ વિશ્વાસ. પેલી હ્યુ ઓલ્ડની વાત પછી એ સમજી ગયા હતા કે અજ્ઞાનતા એ બંધન છે અને શિક્ષણ એ મુક્તિ છે. સત્ય જાણ્યા પછી માણસ ચૂપ ન રહી શકે.
આજના સમયમાં પણ આ કેટલું સાચું છે, નહીં?
બિલકુલ. ત્રીજી વાત જે મને બહુ મહત્વની લાગે છે તે એમની એ સમજ કે નિરંકુશ સત્તા કેવી રીતે માણસને ભ્રષ્ટ કરી શકે છે. પેલું સોફિયા ઓલ્ડનું ઉદાહરણ.
હા, જે શરૂઆતમાં દયાળુ હતી તે ગુલામ માલિક બન્યા પછી કેવી કઠોર બની ગઈ એ દર્શાવે છે કે ગુલામી પ્રથા પોતે જ કેટલી ઝેરી હતી. એ માલિકને પણ નૈતિક રીતે નીચે પાડી દેતી.
અને આમણે ધર્મના નામે થતા દંભ પર પણ ખૂબ પ્રહારો કર્યા. દક્ષિણના પહેલા ગુલામધારક ધર્મ અને ઈસુના સાચા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ સંદેશ વચ્ચેનો ભેદ એમણે બરાબર બતાવ્યો.
એમની પ્રેરણા શું હતી?
એક તો સ્વતંત્રતાની તીવ્ર ઝંખના.
હા, અને બીજું, લાખો ગુલામો વતી બોલવાની, એમની કહાણી દુનિયાને કહેવાની એક નૈતિક જવાબદારી. ઉત્તરના જે લોકો ગુલામીની વાસ્તવિકતાથી અજાણ હતા અથવા આંખાડા કાન કરતા હતા એમને જગાડવાની જવાબદારી. એમનું પુસ્તક એટલે જ માત્ર આત્મકથા નહીં પણ એક આંદોલનનું સાધન હતું.
ચોક્કસ. અને એમણે પ્રતિકૂળતાનો સામનો કેવી રીતે કર્યો? શરૂઆતમાં ચાલાકી વાપરી, પરિસ્થિતિને અનુકૂળ થયા, પછી જરૂર પડી ત્યારે કોવી સામે શારીરિક પ્રતિકાર કર્યો અને છેલ્લે ઉત્તરમાં આવ્યા પછી શબ્દો અને વિચારોને હથિયાર બનાવ્યા.
આપણે એમના જીવનના ત્રણ મુખ્ય વળાંકોની વાત કરી રહ્યા હતા. પહેલો તો પેલો હ્યુ ઓલ્ડનો પ્રતિબંધ, જેણે એમને શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
હા, એણે જ એમનામાં જ્ઞાન મેળવવાની આગ પ્રગટાવી. બીજો વળાંક, કોવી સાથેનો સંઘર્ષ, એ કેમ આટલો મહત્વનો?
કારણ કે એ લડાઈ જીતીને એમણે માત્ર શરીર જ નહોતું વચાવ્યું, એમણે પોતાનું આત્મસન્માન, પોતાની માનવતા પાછી મેળવી હતી. એ ક્ષણે એ માનસિક રીતે ગુલામ મટીને માણસ બન્યા હતા. એણે સાબિત કર્યું કે પ્રતિકાર શક્ય છે.
બરાબર. અને ત્રીજો વળાંક?
પેલું પુસ્તક ધ કોલંબિયન ઓરેટર. એણે એમના મનમાં ચાલતા વિચારોને, એમની ગુલામી પ્રત્યેની નફરતને એક ભાષા આપી, એક દાર્શનિક આધાર આપ્યો. એ જ્ઞાન ભલે પીડાદાયક હતું પણ એમના ભવિષ્યના નેતૃત્વ માટે જરૂરી હતું.
આખી વાત પરથી ડગલાસના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? ઘણા બધા બોધપાઠ છે,
મને લાગે છે સૌથી પહેલો અને સ્પષ્ટ બોધપાઠ, શિક્ષણ એ જ સાચી મુક્તિ છે. જ્ઞાન આપણને વિચારતા શીખવે છે, પ્રશ્ન કરતા શીખવે છે, અન્યાયને ઓળખતા શીખવે છે.
બીજું, અન્યાય સામે પ્રતિકાર કરવો એ નૈતિક રીતે જરૂરી છે. ચૂપ રહેવું એ જુલ્મને સ્વીકારવા બરાબર છે. પ્રતિકાર કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, પણ એ જરૂરી છે.
હા, અને ત્રીજી વાત, ગરિમાની. આપણું મૂલ્ય આપણા સંજોગો નક્કી નથી કરતા. ગરિમા આપણી અંદર છે અને એને આપણે જાળવવી પડે છે, ડગલાસે કર્યું એમ.
અને ચોથું, પેલી સત્તા ભ્રષ્ટ કરે છે વાળી વાત. સોફિયા ઓળનું ઉદાહરણ આપણને હંમેશા યાદ અપાવે છે કે બીજા પર અમર્યાદિત સત્તા હોવી એ કેટલું જોખમી છે, પોતાના ચારિત્ર્ય માટે પણ.
સાચી વાત છે, ડગલાસની કહાણી ભૂતકાળની નથી, એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. જાતિવાદ, અસમાનતા, માનવ અધિકારના સંઘર્ષો આજે પણ ચાલી રહ્યા છે. એમનું જીવન આપણને હિંમત અને સ્થિતિસ્થાપકતા શીખવે છે.
તો આટલી ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢીએ તો એ કયા હોઈ શકે? એકદમ મુદ્દાસર.
ભાવનાત્મક સમજ. ગુલામી કેવી રીતે કુટુંબોને તોડી નાખે છે અને વ્યક્તિના મનમાં જીવનભરની એકલતા અને ખોટની લાગણી મૂકી જાય છે. ડગલસ અને એમની માતા વચ્ચેનો સંબંધ, એમની દાદીમાની છેલ્લી અવસ્થા, આ બધું એ વ્યવસ્થાની અમાનવીયતા બતાવે છે. આ ભાવનાત્મક ઘા બહુ ઊંડા હોય છે.
બૌદ્ધિક સમજ. જ્ઞાન અને શિક્ષણ મુક્તિના સૌથી મોટા સાધન છે, અને એટલે જ જુલમી શાસકો હંમેશા એને દબાવવાનો પ્રયત્ન કરે છે. હ્યુ ઓલ્ડનું કહેવું કે શિક્ષણ ગુલામને અયોગ્ય બનાવે છે એ જ આ વાત સાબિત કરે છે. જ્ઞાન આપણને વિચારવાની અને પરિસ્થિતિ બદલવાની શક્તિ આપે છે.
સાર્વત્રિક સમજ. જુલુમ સામે, અમાનવીયતા સામે લડવું એ પોતાની માનવતા અને ગરિમા પાછી મેળવવા માટે અનિવાર્ય છે. કોવિ સામેની લડાઈ એ ફક્ત બચાવ નહોતો, એ માણસ તરીકે જીવવાના હકનો દાવો હતો. ગમે તેવી પરિસ્થિતિમાં પ્રતિકાર કરવાનો અને આપણી આંતરિક સ્વતંત્રતા જાળવી રાખવાનો વિકલ્પ આપણી પાસે હોય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
અને જતા પહેલા એક વિચાર. ડગલસે સાક્ષરતા દ્વારા મુક્તિનો માર્ગ શોધી કાઢ્યો. આજના ડિજિટલ યુગમાં જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે, શું સાચી જાણકારી અને વિવેક બુદ્ધિ હજુ પણ એટલા જ શક્તિશાળી મુક્તિના સાધનો છે? અને શું આપણે તેનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છીએ? વિચારતા રહેજો.